રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય બે. તેથી હે બીજાઓને ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય પણ બહાનું કાઢી શકશે નહીં. જે વિષયે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવા જ કામ કરે છે. પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાય ચુકાદો સત્યને આધારે આવે છે. અને હે મનુષ્ય, તું એવા કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો, અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે? એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે? તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારું ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે, કે જ્યારે ઈશ્વરનો સચોટ ન્યાય ચુકાદો જાહેર થશે, તે દરેકને પોતપોતાના કામ પ્રમાણે બદલો આપશે. એટલે જેવો ધીરજથી સારા કામ કરીને પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે તેઓને અનંત જીવન, પણ જેવો સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે, તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે. દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર. પણ સારું કરનાર દરેક પર પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર. ઈશ્વર પાસે પક્ષપાત નથી, કેમ કે જેટલાએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે, અને જેટલાએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે. કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારા ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી, પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે. કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જ્યારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે. તેઓની પ્રેરક બુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે, અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે, અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે. ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે. તે દિવસે એમ થશે. પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે, તેમની ઈચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોયને જે જુદું છે તે પારખી લે છે, જો પોતાના વિશે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર, બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે, અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે, ત્યારે બીજાને શીખવનાર શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર શું તું પોતે ચોરી કરે છે? વ્યભિચાર ન કરવો એવું કહેનાર શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર શું તું ભક્તિસ્થાનોને લૂંટે છે? તું જે નિયમશાસ્ત્ર વિશે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે? કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે તમારે લીધે બિનયહૂદીઓમાં ઈશ્વરનું નામ નિંદાપાત્ર થાય છે. જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય તો સુન્નત લાભકારક છે ખરી, પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે. માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહીં ગણાય? શરીરથી જે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને, એટલે કે જેની પાસે પવિત્ર શાસ્ત્ર અને સુન્નત હોવા છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને શું અપરાધી નહીં ઠરાવશે? કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી, અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી. પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે, અને જે સુન્નત હૃદયની, એટલે કેવળ શાસ્ત્ર વચન પ્રમાણેની નહીં પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે, અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નહીં પણ ઈશ્વર તરફથી છે.